నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సౌభస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజేంద్రమూర్తి మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్ స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
ત્યાગો પાદાન શૂન્ય સુખ જે ઘટતું ઘટતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ નિશ્ચિતપણે જેમનું તેમ રહેવાનું ત્યાગો પાદાન શૂન્ય સુખ. વિકારી દ્રવ્ય ગુણ તો પર દ્રવ્ય ને વિકાર ના ગ્રહણ ત્યાગ થી રહિત ત્યાગોપાદન શૂન્ય છે, પણ તેની નિર્મલ પર્યાય જે પ્રકટ થાય તે પર દ્રવ્ય ને વિકાર ના ગ્રહણ ત્યાગ થી રહિત ત્યાગોપાદન શૂન્ય છે.
એટલે આમાં પર દ્રવ્ય નું ગ્રહણ ત્યાગ નથી, આત્મા આવી શક્તિ છે, અને વિકાર નો ગ્રહણ ત્યાગ પણ વિકારને ગ્રહે અને વિકારને છોડે એવો પણ કોઈ ગુણ આત્મામાં નથી.
પરદ્રવ્ય
વિકાર બે લીધા, બરાબર, ભાવકર્મ દ્રવ્યકર્મ મોકર્મ ત્રણ આવી ગયા ને, તેના વિકારના એનું ગ્રહણ કરતો નથી આત્મા અને એને છોડતો નથી, ગ્રહતો નથી એટલે છોડતો નથી, એનાથી રહીત છે, માટે ત્યાગ બદલ. પણ એની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય, હવે ત્રિકાળી શક્તિમાં તો ગ્રહણ ત્યાગ નથી પરદેવના અને પરભાવના, પણ નિર્મળ પર્યાય પ્રગટ થાય નિશ્ચય પરિણામ પરિણામ તે પરદ્રવ્ય અને વિકારના ગ્રહણ ત્યાગથી રહી ત્યાગ ઉપાદાન શક્તિ છે. વ્યવહાર રત્ન ત્રયના પરિણામને નિર્મળ પર્યાય ગ્રહતો નથી ને નિર્મળ પર્યાય એને છોડતી નથી. ત્રિકાળી દ્રવ્યમાં તો નથી, પણ પર્યાય પ્રગટ થયા આત્મા સ્થિત એ નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય, અશુદ્ધ પર્યાયને ગ્રહતું નથી ને અશુદ્ધ પર્યાયને છોડતું નથી.
ગ્રહતો નથી પણ છોડતી નથી,
છોડતો નથી
કેમ કે એમાં હોય અશુદ્ધતા તો છોડે ને,
અશુદ્ધતાને છોડે છે માટે શુદ્ધતા થાય છે એમ નથી એમ કહેવા માંગે. અર્થાત
તેમાં કોઈ ઘટ વધ નથી, પર્યાય અપૂર્ણ શુદ્ધ હોય કે પૂર્ણ શુદ્ધ, દ્રવ્યમાં ત્રિકાલમાં જેમ કોઈ ઘટવત થતી નથી તેમ તે પર્યાયમાં પણ પરદ્રવ્યના કે વિકારના ગ્રહણ ત્યાગ નહીં હોવાથી ઘટવત થતી નથી, આવી સૂક્ષ્મ વાત છે.
એની યોગ્યતાથી શુદ્ધતા વધે અને પૂર્ણ થાય ભલે, પણ એ પર્યાય જે પ્રગટ થાય છે એમાં રાગનું ગ્રહણ કે રાગનો ત્યાગ એમાં નથી.
એટલે જે શુદ્ધતા વધે છે એમાં,
હા,
એટલે ત્યાં અશુદ્ધતા ઘટે છે એમ નથી,
એમ નથી. બસ એ તો એનો નિયત જે સ્વકાળ છે એનો એ પર્યાયનો પ્રગટ થાય છે
એમ,
નિર્મળ પર્યાયનો
નિયત સ્વકાળ
એનો સ્વકાળ આવશે બીજા પારામાં. નિયત એટલે તે કાલે જે થવાની છે તે જ થવાની છે. આશ્રમ નો નિરોક્ષ્ય માટે સમર્થ્યો છે એમ નથી, હવા યુગમાં કોઈ કારણ કાર્ય લાગુ પડતું નથી. આવશે જો
તેથી પર્યાયમાં શક્તિ વ્યાપક થતા દ્રવ્યની પર્યાયમાં નિર્મલ પર્યાયમાં પણ ઘટ વધ થતી નથી. ભલે પર્યાયમાં અલ્પ અપૂર્ણ સુખતા હોય પણ તે પૂર્ણ ત્રિકાલી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. તે કઈ વિકારને કે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. પરદ્રવ્યની કે વિકારની તેમાં ઘુસપેઠ જ ક્યાં છે? ભાઈ એક પણ પર્યાયમાં જો કમી વૃદ્ધિ થવાનું માનો પણ અહીં અશુદ્ધતાની વાત જ નથી. આ રીતે દ્રવ્યની ક્રમવર્તી નિર્મળ નિર્મળ પર્યાયમાં આ ત્યાગ ઉપાદન શૂન્યત શક્તિનું પણ જોવું પડવાનું થાય છે.
હવે ઓલા મૂળમાં જોઈએ કારણ નથી. ત્યાગ કે ઉપાદાન એમાં લાગુ પડતો નથી ગ્રહણ ત્યાગ. એને અશુદ્ધતા છોડી અને શુદ્ધતા પ્રગટ થઈ શક્તિ તો નિયત રૂપ છે પણ પર્યાય પણ નિયત કરી શકે છે એમ કહે છે.
શક્તિ મેં તો આપણે એને સમજ શકતે ના
ઘટવત ન હોય એમાં
પર્યાયમાં ઘટવત થાય ત્યારે દ્રવ્ય સ્વભાવ એમને નિયત
રહે છે. નિયત રહે છે
એક નિયત કા બોલ હે ના 15 ગાથા 14 ગાથા માં છે નિયત છે ને નિયત નિયત જાણે આત્મને
હા હા કાઢો દ્રવ્ય ગુણ અને પર્યાય શુદ્ધ અહીં અશુદ્ધ પર્યાય ની વાત નથી. એટલે શક્તિની વ્યક્તિ થાય છે એમાં પણ ત્યાગ ઉપાદાન નું રૂપ ફેલાઈ જાય છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં ગુણ ત્રણેયમાં વ્યાપે છે બધામાં એમ લે છે.
તો પણ નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવ ની સમીપ જઈને અનુભવ કરતા અનિયત પણ અભૂતાર્થ છે અસત્ય છે. એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિ રૂપ પર્યાય વિરોધી અનુભવ કરતા નિયત પણ ભૂતાર્થ છે.
પર્યાયોથી
અનુભવ કરતા
પર્યાયથી અનુભવ કરતા
અનિયતપણું ભૂતાર્થ છે.
ભૂતાર્થ છે બરાબર છે. પર્યાય અપેક્ષા જો તો અનિયત પણ છે વધઘટ થાય છે પણ દ્રવ્ય અપેક્ષા જો
તો પણ નિત્ય સ્થિર
નિત્ય સ્થિર નિયત
નિશ્ચલ એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયત પણ અભૂતાર્થને અસત્ય લાગે છે. એટલે આત્મા નિયત છે એવો ને એવો. એવું અર્થ હવે એક નિયત કા અર્થ હોવી એટલે આપને કહે નિયત એના નિયત સમય પર થાય એના સ્વગાળે થાય થવાયોગી થાય
પર્યાય પ્રગટ નિર્મળ થાય એટલું છે પણ પર્યાયમાં વધઘટ નથી એમ તે ગુરુદેવ થાય.
એટલે પર્યાયમાં અલ્પ અપૂર્ણ શુદ્ધતા હોય પણ તે પૂર્તિકારી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. આનીકો
છે
તેના વિકારને કે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. ના છેલ્લી લીટી છે
જે છે
પરદ્રવ્યની કે વિકારની તેમાં ઘુસપેઠ જ ક્યાં છે ભાઈ. એક પણ પર્યાયમાં જો કમી વૃદ્ધિ થવાનું માનો તો ત્રિકાલી દ્રવ્ય સિદ્ધ નહીં થાય. પણ અહીં અશુદ્ધતાની વાત જ નથી. આ રીતે દ્રવ્યની ક્રમવર્તી પર્યાયોમાં આ ત્યાગો પાદન શૂન્ય તો શક્તિને પણ દૂર કરે છે. વસ્તુ જે છે એ તો ત્રિકાલ ત્યાગો પાદન રહે છે. પરનું કે વિકારનું ગ્રહણ કે પરનો કે વિકારનો ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગનો ત્યાગ કરવો એનું સ્વરૂપ નથી. એને રાગને ક્યાં ગ્રહ્યો છે કે ત્યાગ કરે.
ત્રિકાળી સ્વભાવ જ એવો છે તે રાગને ગ્રહતો નથી માટે જ્ઞાન
પ્રત્યાખ્યાન
રાગનું ગ્રહણ ત્યાગ મારામાં નથી એવું જે જ્ઞાન થયું
એનું નામ
પ્રત્યાખ્યાન. હવે રાગને ગ્રહતો નથી છોડતો નથી તો એનો કરતા ને ભૂલતા દ્રષ્ટિમાં તો છે. જોકે એની ચોખવટ એટલી ઘડી ઘડી કોઈ કરે નહીં પણ ચાલ્યો જાય એમ જાણે એવું પ્રયોજન હોય બસ. કોણ જાણે છે એનું એ કઈ વિભાગની જરૂર નહીં. રાગ જાણે એવું પ્રયોજન. સાધક રાગને હે પણ જાણે છે, રાગને હે પણ જાણે છે, ઉપાધિ પણ નહીં. તો શરીરના પેટા બેંકમાં બધું આવી જાય એમ, બરાબર છે ને?
અનુભૂતિ અત્યંત શૈલી વધારે છે એમાં.
કાર્તિક નો સમય છે અને સમાધિ શતકમાં પણ આ શૈલી શરીરની અને શ્રીમદજીએ પણ શરીરની શૈલી છે. ભાવ જે બેન ભાવ કરવું તે બેંકની શૈલી નથી. મોટા ભાગના સાધક અથવા ધોરણીઓ એમાં આ શરીરથી વેદના હોય. જ્યારે સમાધિ સતત કહેવાય છે ને ઘણા વર્ષો પહેલા, ત્યારે શરીરના પેટા ભેદમાં શરીર કાર્ય છે, ફળો છે ભાવકર્મ. તો શરીરથી બિન તો ભાવકર્મથી બિન આવી જાય છે. ઇન્દ્રિય જ્ઞાન શરીરને જાણે છે તો ઇન્દ્રિય જ્ઞાન રાગને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, આત્મા નહીં એમ. એના પર
આવી પેટા ભેદમાં
સન્મુક્ત છે એની અતિન્દ્રિય જ્ઞાન. તો એની સન્મુખ નથી માટે એને જાણતો નથી, જેની સન્મુખ છે એને જાણે છે. એની સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે એ કહું છે. ઘણા પણ જાણતો નથી એને, એ લક્ષ નથી એના. ચાલો આગળ.
વસ્તુ જે છે એ તો ત્રિકાલ ત્યાગ ઉપાદાન રહી છે. પદનું કે વિકારનું ગ્રહણ કે પદનો કે વિકારનો ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગનો ત્યાગ કરવો એ એનું સ્વરૂપ નથી. એણે રાગનો ક્યાં ગ્રહણ કર્યો છે કે ત્યાગ કરે?
પર્યાય ગ્રહણ કરે છે, પર્યાય છોડે છે, એ વ્યવહારનું કથન છે. બ્રહ્મ જે સ્વભાવ જ્ઞાન આનંદ પરમાત્મા છે એ ક્યાં રાગને ગ્રહે છે કે રાગને છોડે છે?
રાગનો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાય કરવી એના સ્વરૂપમાં નથી.
નિર્મળ પર્યાય કરવી એના સ્વરૂપમાં નથી.
એ તો પર્યાય સહજ જ ઉત્પન્ન થાય છે.
કરવી નહીં, સહજ ઉત્પન્ન થાય.
ત્યાં જે નિર્મલ પર્યાય પ્રગટ થઈ તે કહે છે કે ઘટવદ રહિત છે, અર્થાત તેમાં વિકારના ગ્રહણ ત્યાગ નથી. હવે આવી વાત સર્વક સિવાય બીજે ક્યાંય મળે એમ નથી. ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે. તેનામાં કદી ઘટવત થાય એવો તેનો ત્યાગોપાદાન શૂન્યત્વ સ્વભાવ છે.
ન થાય
ઘટવત ન થાય એવો તેનો ત્યાગોપાદાન શૂન્યત્વ સ્વભાવ છે. હા હા હા, આ ત્યાગોપાદાન
ભાવને છોડે ની ને પર ભાવને
ગ્રહે
ની ઈ છે. ત્યાગ ઉપાદાન શક્તિમય છે.
આ ત્યાગોપાદન શૂન્યત્વ શક્તિ છે. તે દ્રવિગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આ શક્તિ દ્રવ્યની બીજી અનંત શક્તિમાં વ્યાપક છે. ને અનંત ગુણની પર્યાયમાં પણ આ શક્તિનું રૂપ છે. તેથી તો દ્રવ્ય પર્યાયમાં ઘટ વધ થતી નથી, અર્થાત દ્રવ્ય પર્યાયમાં પરદ્રવ્યનો ઘુસપેઠ થતી નથી. ભાઈ, અપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ એવો ભેદ પર્યાયમાં ભલે હો, પણ જે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે તે ઘટવદ રહિત આખા પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. તેથી એક પર્યાયને પણ ન માનો તો આખું દ્રવ્ય સિદ્ધ નહીં થાય, કેમ કે સર્વ અનંત પર્યાયનો કિંમત દ્રવ્ય છે. સમજાય તો સમજી વાપરવા તો બીજું કહેવાય છે.
નિવાસી બનાવવું છે.
જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વ રૂપ ત્યાગ ઉપાદન શૂન્ય છે. આ સોળમી શક્તિ છે. ભગવાન આત્મા સોળે કળાએ કુળ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે. શું કહે છે કે ભગવાન જ્ઞાયસ જે ધ્રુવ નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ છે તેમાં કહે છે કે કમી કે વૃદ્ધિ થતી નથી. આ ભગવાન આત્મા એ જ્ઞાયસ પ્રભુ ભરિતાવસ્થિત છે, અર્થાત પરિપૂર્ણ અવસ્થિત છે. આ પૂર્ણ પરમાત્મ સ્વરૂપ એવો જ્ઞાયસ દેવ પ્રભુ આત્મા છે, એમાં અશુદ્ધતાનું તો નામ નિશાન નથી. ભાઈ, અહીં શુદ્ધતાની અલ્પ અપૂર્ણ પર્યાય પ્રકટ છે તો અંદર ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય સ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, ને પૂર્ણ શુદ્ધ કેવલ જ્ઞાનની દશા પ્રકટ થયે ત્યાં ત્રિકાલી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહીં?
આ બરાબર છે.
હા,
આ બરાબર છે. પર્યાયોમાં કમી બેસીની વાત નથી, ઓમાં કમી બેસી
થતી નથી. આ ભગવાન જ્ઞાયક સ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવાનું ત્રિકાળ પૂર્ણ નિયત રૂપ છે. હવે આવું એ જ્ઞાયક તત્વ પૂરણ સારભૂત વસ્તુ કોઈક વેરલા જીવ પામી જાય છે. એક પદમાં આવે છે ને કે ગગન મંડળ મેં ગૌવા વ્યાણી ને વસુધા દૂધ જમાયા, વિરલા થાસો માખણ પાયા છાશે જગત ભરમાયા. આહા, સૌ સુણો રે ભાઈ, બલોણું બલોવે સો તત્વ અમૃત કોપાઈ. આ ભગવાન અનંત પરમાત્મા આકાશમાં સમુશરણમાં રત્નજડિત સિંહાસન ઉપર અંતરિક્ષમાં વિરાજે છે. 500 ધનુષની ઊંચાઈ છે. ત્યાં ભગવાનના શ્રીમુખેથી ઓમકાર ધ્વનિ રૂપે અમૃતની ધારા છૂટે છે. આ રેડિયો વાગે છે ને તેને આકાશવાણી કહે છે. તેમ ભગવાનની ઓમ ધ્વનિ છૂટી તે ગગનમંડળમાં ગૌવા વ્યાણી છે. બોલો કેવું છે ને? ગગનમંડળમાં ગૌવા વ્યાણી છે. એ અમૃત ધારાને કોઈ વિરલા ભવ્ય જીવો કરણરૂપી અંજલિ વડે ભરપૂર પીએ છે, ને અંતર્મુખ દ્રષ્ટિ વડે સારભૂતની જ જ્ઞાયક તત્વને પ્રાપ્ત થાય છે. અને બીજા ઘણા દીર્ઘ સંસારીઓ તો પૂર્ણે કર્મરૂપી છાશમાં જ ભરમાઈ જાય છે. એમ કે પુન કરતા કરતા ધર્મ થશે એમ ભરમાઈ જાય છે આવી વાત. અરે ભાઈ, તું એક વાર આ તારી વાત સાંભળતો ખરો, તું કોણ છો, કેવો છો? તો કહે છે કે જેમાં કદીય ઘટબત થતી નથી એવો એક વ્યાયક સ્વરૂપ પૂર્ણાનંદ જ્ઞાનાનંદ પ્રભુ છો. સિદ્ધ પદની પર્યાય પ્રગટ થઈ એટલી પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં આવી તો અંદર ત્રિકાલીમાં કઈ કમી થઈ કે નહીં? તો કહે છે કે ના, એમ છે નહીં. ત્રિકાલીમાં કમી કેમ
નહીં? કમી બેસી એમાં નથી.
વળી ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શનની શુદ્ધ પર્યાય થઈ ત્યાં પૂર્ણ સ્થિરતા થઈ નથી તો દ્રવ્ય અંદર સ્વરૂપમાં શુદ્ધતા વિશેષ શુદ્ધતા છે કે નહીં? તો કહે છે કે ના, એમ છે નહીં. એટલે પર્યાયમાં અધગટ થાય છે છતાં આમાં દ્રવ્ય સ્વભાવમાં થતી નથી.
મૂળ તો અહીં છે, ઘટવત દ્રવ્ય સ્વભાવમાં થતું નથી. નિજ ભાવને છોડે નહીં, પરભાવને દ્રહે. એટલે ત્યાગ અને ઉપાદાન બે આવી ગયા. નિજ ભાવને છોડે નહીં એટલે ત્યાગ કરતો નથી, અને પરભાવને આત્મા ગ્રહણ કરતો નથી. ગ્રહણ ત્યાગ હોય તો ઘટવત થાય, એમાં તો એ નહીં. એ છે 100-100%, 100% સુધ છે. કોઈ કાળે 99% કે 1% એમ થતું નથી. ગગન મંડળમાં ગયા વિરાણી ગાય વિરાણી બહુ સરસ દેવ છે. માખણ પાયા કોક ને બસ, બાકી તો છાશમાં
બિરલા થાશો માખણ પાયા, છાશે જગત
ભરમાયા.
ગગન મંડળમાં
ગવા આવ્યા
અંદર દ્રવ્ય સ્વભાવ તો જેવો છે તેવો જ ત્રિકાળ પરિપૂરણ છે, તેમાં કઈ વધઘટ થતી જ નથી. હવે આવો મારા પ્રભુનો છે, બાર માં તો આ કરો ને તે કરો, પૂજા કરો ને ભક્તિ કરો, વ્રત કરો ને તપ કરો, એમ કરો 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 ની જ પ્રરૂપણા ચાલે છે. પણ એ તો બધા શુભાવ છે બાબા, એ ધર્મ નહીં પ્રભુ. પણ ધર્મી ને એ શુભાવ હોય છે ને? હા હોય છે. અને હોય છે હોય છે એટલે એને વ્યવહારથી ધર્મ કહે છે, પણ એ કઈ વાસ્તવિક ધર્મ નથી. ધર્મી ને એ શુભાવો એ બુદ્ધિ હોય છે, એમાં એને કઈ કરતાપણાની બુદ્ધિ હોતી નથી. અહીં શક્તિના અધિકારમાં એ મલિન ભાવની કઈ સ્થિતિ જ નથી. જાણું કઈ જે શક્તિ ત્રિકાલ શુદ્ધ છે, દ્રવ્ય ગુણમાં તો અનાદિથી વ્યાપક છે. અને શક્તિવાન દ્રવ્ય જે છે તેની અંતર્મુખ પ્રતીતિ થતા શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે, અને ત્યારે પર્યાયમાં શક્તિનું નિર્માણ કાર્ય પ્રગટ થાય છે. ત્રિકાલી દ્રવ્ય ગુણ તો પર દ્રવ્ય અને વિકારના ગ્રહણ ત્યાગથી રહી ત્યાગોપાદન શૂન્ય છે, પણ તેની નિર્મલ પર્યાય જે પ્રગટ થાય તે પર દ્રવ્ય અને વિકારના ગ્રહણ ત્યાગથી રહી ત્યાગોપાદન શૂન્ય છે. અર્થાત તેમાં કઈ ઘટ વધ નથી. પર્યાય અપૂર્ણ શુદ્ધ હો કે પૂર્ણ શુદ્ધ હો, દ્રવ્યમાં ત્રિકાલીમાં જેમ કોઈ ઘટવત થતી નથી તેમ તે પર્યાયમાં પણ પરદ્રવ્યના કે વિકારના ગ્રહણ ત્યાગ નહીં હોવાથી ઘટવત થતી નથી.
નિર્મળ પર્યાયમાં પણ પરદ્રવ્યનું ત્યાગ ઉપાદાન નથી અને રાગનું પણ ત્યાગ ઉપાદાન નથી. નિર્મળ પર્યાય પણ જેમ ત્રિકાળી દ્રવ્ય રાગને ગ્રહતો નથી છોડતો,
એ પણ રાગને કરે નહીં છોડે.
રૂપેથી ભોગ ભોગ્યા હોય
એટલે
પ્રિયના ભેદથી જો ઉભરક લાગે થોડુંક તે સમય નું તે નિયત છે આપણે તો બેસાડવું જોઈએ ને હૃદય નું વચન છે
બેસી જાય છે
એટલે આપણે એ બેસાડવું એના ભેદ થી ભલે વાત કરી પણ નિર્મળ પ્રિય તો
ભેદરૂપ હોતી જ નથી નિર્મળ પ્રિય અભેદરૂપ જ નથી
સૌ અંજના મુખી ભેદરૂપ નો
હોય
અચ્છા ભેદરૂપ જ હોય
ભેદરૂપ જ પ્રગટ થાય છે
પછી જો આત્મા થઈ ગયો તો જેમ ત્રિકાળી દ્રવ્યમાં ઘટવત નથી એમાં આ આત્મા થઈ ગયો તો પછી એમાં ઘટવત ક્યાં રહી પૂર્ણ શુદ્ધ પર્યાય કે પૂર્ણ શુદ્ધ પર્યાય આ ભેદ થી આત્મા જો તમે તો આ વાત બેસી જાય પર્યાયના ભેદ થી ન જો
અને પર્યાયના ભેદ થી જુઓ અને આગળ પાછળથી જુઓ તો પૂર્ણ અપૂર્ણ લાગે ને
લાગે
ઘટવત લાગે ને તે સમયનું સત છે
અને અભેદ આત્મા છે
અભેદ આત્મા આમથી જો તો અભેદ આત્મા છે એટલે ઘટવત કઈ છે જ
નહીં હા એ વધારે બેસે છે કેમ કે શક્તિ અને શક્તિની વ્યક્તિ અભેદ થઈ અને અનુભવ થાય છે અને આત્મા છે એ આત્મા છે ભલે ભેદ થી સમજાવે
પણ ભેદ
પણ બેન કહે છે કે નિર્મળ પર્યાય કોઈથી ભેદ ઉપર હોતી નથી બેન કહે છે
બરાબર છે
ભેદ હોય જ નહીં જ્યાં ભેદ કર્યો ભેદ તો સ્વદ્રવ્ય અને ભેદ કર્યો પરદ્રવ્ય થઈ ગયું અજીવ તત્વ ઉદગલ ના પ્રજા હા આપણે ખુલાસો ખબર છે સારો એવો ખુલાસો ને એમ જ છે વસ્તુ વિશે
એમ જ છે
કેમ કે ભેદ ના લક્ષ્ય રાગ જ થાય છે રાગી પ્રાણી જેમ પરદેવના લક્ષે રાગ થાય એમ ભેદના લક્ષે રાગ થાય તો એ પરદેવે થઈ ગયું આત્મા થઈ ગયો પછી
આત્મા થઈ ગયો પછી જેવો આત્મા છે એવો ઈ છે
એ છે એ છે આત્મા છે ને એકલા
છે
પર્યાય ક્યાં થઈ
નહીં આત્મા જ છે આત્મામાં વધઘટ ના હોય એટલે નિર્માણ પર્યાયમાં પણ ઘટ વધ થતી નથી ભાઈ ભલે પર્યાયમાં અલ્પ અપૂર્ણ શુદ્ધતા હોય પણ તે પૂર્ણ ત્રિકાલી દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે તે કઈ વિકાર ને કે પદ્ર ને પ્રસિદ્ધ કરતી નથી
પૂર્ણ એક બાજુ કે પર્યાય દ્રવ્ય પર્યાય દ્રવ્યને પર્યાય અઢેની બીજી બાજુ કે છે કે પર્યાય પદાર્થ
સરવાળો આવ્યો બોલે છે.
ભદ્રવીની જે વિકાર છે તેમાં ઘુસપેઠ જ ક્યાં છે ભાઈ? એક પણ પર્યાયમાં જો કમી વૃદ્ધિ થવાનું માનો તો વિકારની દ્રવ્ય સિદ્ધ નહીં થાય. પણ અહીં અશુદ્ધતાની તો વાત જ નથી. આ રીતે દ્રવ્યની ક્રમવર્તી નિર્મળ નિર્મળ પર્યાયોનો આ ત્યાગો પાલન શૂન્ય શક્તિનું પણ ભેગું પરિણામ થાય છે. વસ્તુ જે છે એ તો ત્રિકાલ ત્યાગો પાદાન રહીત છે. પરનું કે વિકારનું ગ્રહણ કે પરનો કે વિકારનું ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગનો ત્યાગ કરવો એનું સ્વરૂપ નથી. અને રાગને ક્યાં ગ્રહ્યો છે કે ત્યાગ કરે? રાગનો ત્યાગ કરવો અને નિર્મલ પર્યાયને કરવી એના સ્વરૂપમાં નથી. એ તો પર્યાય સહજ જ ઉત્પન્ન થાય છે. ત્યાં જે નિર્મલ પર્યાય પ્રકટ થઈ તે કહે છે કે ઘટ વધ રહી છે, બરાબર છે? અર્થાત તેમાં વિકારના ગ્રહણ ત્યાગ નથી, ભાઈ તું જોતો કરો અંદર પૂર્ણ શુદ્ધ તારી ચીજ કેવી છે. તને પૂર્ણ શુદ્ધતા પ્રશુ અંદર ચીજમાં વિશેષ વધારે શુદ્ધતા છે
એમ નથી.
નહીં કહે છે કે ના એમ છે
નથી આવતી નથી અંદર
જતી નથી.
સ્વભાવ તો જેમ છે તેમ છે અનાદિનો. બસ પર્યાયમાં ઘટવત થાય તો દ્રવ્યમાં ઘટવત થઈ ગઈ. અહીંયા મુખ થઈ ગયો પર્યાયમાં તો ઓલી શુદ્ધતા ઉમાથી આવી. ઉમાથી જો આવે તો ઓલું ઘટી જાય. સિદ્ધ પર્યાય નહોતી ને થઈ, એ તો બરાબર છે. પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થઈ તો એ શુદ્ધતા આવી ક્યાંથી? જો દ્રવ્યમાંથી શુદ્ધતા આવે તો દ્રવ્ય ઘટી જાય. દ્રવ્યની શુદ્ધતા એ 100% હતી, એ 50%, 60%, 70% થઈ જાય. થોડી ગામમાં આવી અમારી 2-4% થઈ ગઈ એમ નથી. એમ અપૂર્ણ શુદ્ધ પર્યાય અહીંયા છે જોતા ગુસ્તરે તો એટલી શુદ્ધતા અહીંયા વધારે છે એમ પણ નથી. અહીંયા અલ્પ શુદ્ધતા છે તો અહીંયા શુદ્ધતા વધે તો એ અલ્પ શુદ્ધતા એ રહીએ ને. વા 110% શુદ્ધતા હતી અને આ અલ્પ શુદ્ધતા છે એમ નથી. વા વધઘટ નથી કાંઈ. અહીંયા ભલે વધઘટ હોય પણ દ્રવ્યમાં કઈ શુદ્ધતા ઘટે કે વધે એમ છે જ નહીં. પર્યાયની યોગ્યતાથી શુદ્ધતા ઘટે છે વધે છે, પર્યાયની યોગ્યતા અંદરથી આવતી નથી. કહેવાય શક્તિની વ્યક્તિ એમ નથી. દ્રવ્યનું લક્ષ્ય કરતા અહીંયા જે શુદ્ધતા થઈ તો એના આશ્રય શુદ્ધતા થઈ, એનો આશ્રય લઈએ તો વાથી શુદ્ધતા એ ખેંચી
ખેંચી નથી,
પર્યાય ખેંચી નથી,
તો એના ઉપાદાનથી એનામાં શુદ્ધતા થઈ.
પૂર્ણ શુદ્ધ છે અને અહીંયા નિબોધની પર્યાય છે તો અહીંયા શુદ્ધતા વધી ગઈ, અને સિદ્ધ થયો એ આત્મા તો એમાં શુદ્ધતા ઘટી ગઈ, તો અહીંયા આવે ને શુદ્ધતા? એમાંથી આવે જાય છે તો કરતા કરું થઈ જમીન ઉપર 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 નહીં,
ગગન મંડળ માં તો ગાય ગયા,
ઉન્હોને
તો મક્ખન ખાયા ઓર સારા જગત છાસ નું ઘર માં
આવ્યા. એક પ્રકારની બહુ
સરસ વાત કરી છે.
વસુધાનો ખ્યાલ નતો આવતો,
કિતને ભાગ્યશાળી હોંગે વો લોગ જિન્હોને ઉનકો આમ સાક્ષાત દેખા હોગા, સુના હોગા, અમૃત કો પિયા હોગા. ખરેખર
જાણું છું ધર્માસ્તિક આવ્યો અધર્માસ્તિક આવ્યો સમજી ગયા, અને છાસ લઈ લીધું, નામ ની કઈ જરૂર નહીં.
પ્રમાણ જ્ઞાન ઓર પ્રમાણ જ્ઞાન કરે છે. दोनों ही पूज्य नहीं है। छद्रवी को जाने तो प्रमाण किया प्रमाण की बात छद्रवी को ज्ञान के प्रमाण की बात
ગ્રહ જાણતા જ્ઞાની નથી ને સુખે નથી બ્રહ્માંડ ની વાત જાણે બ્રહ્માંડ
અટકના છે છેદ્રવી કો ધ્યાન મેં લગા રહે પ્રમાણ કે બહાર રહે ઓર નો તત્વ મેં લગા રહે પ્રમાણ મેં અટક ગયા
બ્રહ્માંડ નો એક ભાગ વ્યવહાર ને વિષય માં એટકો એટલે વ્યવહાર નો ભક્ત થઈ ગયો વ્યવહાર નથી વ્યવહાર નો ભક્ત થઈ ગયો અજ્ઞાન વિચાર નવ તત્વ નો અનુભવ નવ તત્વ સ્વરૂપ આત્મ નો અનુભવ એમ નવ તત્વ
જીવ વસ્તુ પરિણમી
નવ તત્વ રૂપ જીવ વસ્તુ પરિણમી
એસા
અનુભવ વિચાર
કેટલું સ્પષ્ટ
પર્યાય સાપેક્ષ ને એને શ્રદ્ધા નો વિષય બનાવ્યો
એ
જ્ઞાન નો વિષય અનુભવ પછી જ્ઞાન નો વિષય ખરેખર કોઈ વિરલા જ પામે છે વાત વ્યાજનો વિષય નથી કારણ કે હજારો શાસ્ત્રો પર્યાય સાપેક્ષના છે પર્યાયથી દ્રવ્ય નિરપેક્ષ છે એ તો ગુરુકુળની વાણીમાં આવે છે બાકી તો
બીજા નંબરે નામ છે આપ વારંવાર કહો છો
બરાબર કે થાય આવી ટીકી વાત બે કારણ નો અભાવ નાખે પછી નિમિત્ત કારણ આપ્યું કર્મ ને બસ એના સંબંધથી થાય છે ને સદભાવ બોલો બેન માત્ર
તને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તો તેમાં શું કઈ કમી થાય છે
જે શુદ્ધતા પર્યાયમાં આવી 100% પેલા શુદ્ધ હતું વા દ્રવ્ય 1% અહીંયા શુદ્ધતા થઈ તો વા 99 થાય ને એમ કહે છે કે ન થાય
ન થાય એમાંથી આવે તો થાય ને એમાંથી આવતી નથી માટે થતી નથી
બસ એ જ છે
આ ન્યાય છે આમાં
100% શુદ્ધ છે ને અહીંયા 1% શુદ્ધ થઈ પર્યાય પછી 2% થાય તો 98 5% થાય તો
95
તો સિદ્ધ પર્યાય જયારે થાય 100% તો 100% શુદ્ધતા અહીં આવી ગઈ
એટલે દ્રવ્ય ખતમ
એમ નથી આ દ્રવ્ય માંથી આવે છે દ્રવ્ય માં જાય
છે આ દોષ આવે છે
હા
તો એમ માનતા હોય આમાંથી આ દોષ આવે
છે આ દોષ આવે છે એમ બતાવે છે ગુરુદેવ કે અહીંયા વધઘટ થતી નથી અહીંયા 1% થઈ શુદ્ધતા તો 99 કરો અને પછી શુદ્ધતા એ વધી 5% તો 95 તો એમ કરતો તો દ્રવ્ય ના થઈ જશે ઘટવ થાય જ નહીં આ આ સત જુદું છે ઓલું સત જુદું છે બે સત જુદા છે આના સ્વકાળે શુદ્ધતા પ્રગટ થાય છે એ એનો ધર્મ છે પર્યાયના ધર્મના કાળે શુદ્ધતા પ્રગટ થાય થાય ને થાય છે
અને કદાચ અપૂર્ણ શુદ્ધતા રહી છે તો શું અંદર ચીજમાં વિશેષ વધારે શુદ્ધતા છે કઈ કહે છે કે ના એમ છે જ નહીં ત્રિકાલી સુદેવ ગાયક ભાવમય દ્રવ્ય છે એ તો જેમ છે તેમ જ છે તેમાં કઈ કમી વૃદ્ધિ થતી
ઘટવત નથી કેમ કે નિયતનું સ્વરૂપ છે
કેમ કે તેમાં પરદ્રવ્ય પ્રભાવના ગણ ત્યાગ નથી આની તો વિશેષ પર્યાયની વાત સિદ્ધ કરવી છે. શક્તિ જે છે તે દ્રવ્યમાં ત્રિકાલ વ્યાપક છે અને દ્રષ્ટિવંતને તે પર્યાયમાં વ્યાપક થાય છે. શક્તિવાન એવું જે દ્રવ્ય છે તેની અંતરદૃષ્ટિ અને અંતરરમણતા થતાં જે નિર્મલ રત્નત્રય પ્રકટ થયા તેમાં કહે છે કે ઘટ વધ નથી, કેમ કે તેમાં પણ પરદ્રવ્ય પ્રભાવના ગ્રહણ ત્યાગ થતા નથી. અહો, આ તો કોઈ અલૌકિક વાત છે. અરે, પરમાત્માના વિરહ પડ્યા તથાપિ ભરતમાં પરમાત્માની વાણી આ હંમેશા રહી ગઈ એ સદભાગી છે. એ વાણી સાક્ષાત શબ્દ બ્રહ્મ છે. તત્વ સ્વરૂપથી અજાણ કોઈ એનો વિરોધ કરો તો કરો, પણ આ સત્ય વાત છે, જીન વચન છે. ભાઈ, તું રાગથી લાભ થવાનું માને પણ એ તો મિથ્યા માનતા છે, કેમ કે રાગ તારા સ્વરૂપમાં જ નથી, તો તે તને કેમ લાભદાયક થાય? ખરેખર તો પર્યાયને ગ્રહવી છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી.
તો રાગની વાત ક્યાં રહી?
ક્યાં રહી? ખરેખર તો
સંજ્ઞા દર્શનને ગ્રહણ ત્યાગ નથી આવતો.
નથી, બરાબર.
પર્યાયના ગ્રહણ ત્યાગ કે શું?
શૂન્ય છે. એટલે તો દ્રવ્ય છે.
એટલે દ્રવ્ય છે.
ગ્રહણ ત્યાગ તો દ્રવ્ય જ ન હોય. ખરેખર તો પર્યાયને ગ્રહવી છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી. ત્યાંતું પર્ણ અને રાગનો ગ્રહણ ત્યાગ પોતાને માને એ તો નર્યું મિથ્યાત્વ છે. કેમ કે પરના ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. હવે પર્યાય જ નથી, પર્યાયને જ ગ્રહવાનું છોડવાનું નહીં. તો પછી કઈ પર્યાયની ઉપાધિ છે?
કેમ
કે પરના ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. વિચાર તો કર, શું જીવે રજ કણોનો પકડ્યા છે કે તેને છોડે? સ્ત્રી, કુટુંબ, પરિવાર, મહેલ, મકાન, હજીરાને ધનાદી સામગ્રી વગેરેને શું જીવો પકડ્યા છે કે એને છોડે? બિલકુલ નહીં. એને પકડ્યા નથી ને એને છોડવાય નથી. પ્રશ્ન, તો દીક્ષા વખતે મુનિરાજ એ બધું ઘરવાર વગેરે છોડે છે ને?
એમ તો આવે છે.
ઉત્તર, શું છોડે છે? ઘરવાર વગેરે બધું તો જ્યાં છે ત્યાં જ છે. એ તો પહેલા એ પદાર્થોમાં ઘરવાર વગેરેમાં આસક્તિ હતી, તે વૈરાગ વિશેષ થતા સ્વરૂપ લિંગતા ધ્રણ ગાઢ થવાથી છૂટી જાય છે. તો મુનિરાજે એ બધું છોડી દીધું એમ કથન માત્ર વ્યવહાર કરવામાં આવે છે. બાકી પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વાસ્તવમાં આત્માને છે જ નહીં. દીક્ષા કાળે મુનિરાજના આત્મામાં કાંઈ ઘટવધ થાય છે એમ છે જ નહીં. બાકી છેદની આવી વાત સમજાણું કઈ? આહા, વસ્ત્રાદીને છોડે કે આહારને ગ્રહણ કરે એવો ચારિત્ર પર્યાયનો સ્વભાવ જ નથી. ચારિત્ર પર્યાય તો આત્મહીનતારૂપ છે, તેમાં પરના ગ્રહણ ત્યાગ છે જ નહીં.
કરતા બુદ્ધિ માં એમ જ હોય,
ખબર નથી ને.
ખબર, એક વિચાર બીજો આવે કુદરતી ભાઈ સાહેબે પણ આ એરિયામાં એનું આબોહવા નિર્મુખ છે. એનું સાહિત્યના કાન ઉપર ભટકાય ટેપ સંભળાય. આ દેવી સ્ત્રી
આવ્યા,
વાતાવરણ એનું જુદું છે. વેદનાનું વાતાવરણ જાય.
બેનનો ભાવ પહેલા એ ઘણો એ જાતનો હતો. બેનનો ખરો